कल्पाय सहस्रमूर्तये सहस्रपादा क्षिशिरो रुबाय सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। असित गिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुर्वे। लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणाना मीशपारं नयाति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेष्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। આત્મસંયમ યોગની અંદર યોગની સાધના વિશે પોતાના વિચારોનો અધિક પ્રકાશ પાડતા ભગવાને કહ્યું કે યોગની સાધના જેમને કરવી છે તેમણે ઉપવાસો કરવાના જોઈએ, યોગની સાધના જેમણે કરવી હોય તેમણે વધારે પડતું ખાવું પણ ના જોઈએ, ભોજનનો અતિરેક ન કરવો જોઈએ, મિતાહારી રહેવો, નાત્યંશ નતસ્તુ યોગોસ્તી નચૈ કાંત મનંશ નત નચાતી સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન। ભગવાન એમ પણ કહે છે કે યોગનો અભ્યાસ કરનારા સાધકે વધારે પડતું ઊંઘવું પણ નહીં અને એકદમ ઉજાગરા પણ કરવાનું, જેટલું સહન કરી શકાય તેટલું સૂવું, જેટલું સહન કરી શકાય તેટલું જાગ્રત રહેવું, આ રીતે વિવેકપૂર્વક પોતાની સાધનામાં કોઈ પણ પ્રકારનો અંતરાય અથવા વિક્ષેપ પેદા ન થાય, સાધના બગડી નહીં તેનું ધ્યાન રાખીને સાધકે આહાર પણ કરવો અને તેનું ધ્યાન રાખીને સાધકે વિહાર પણ કરવો। એટલે આગળના શ્લોકમાં ભગવાન કહે છે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખહા। યુક્તાહાર વિહારસ્ય, આહાર અને વિહાર યુક્ત યોગ્ય, મનનો સંયમ સાધીને મનનો વિચાર કરીને જે પ્રમાણે કરવું જરૂરી લાગે તે રીતે આહાર અને વિહાર જે કરે અને કર્મો પણ યોગ્ય રીતે વિવેકી બનીને કરે, આંખ બંધ કરીને જે કર્મોનો આધાર લે નહીં પરંતુ કરવા યોગ્ય જે કર્મો હોય તે કર્મોનું અનુષ્ઠાન જ્યારે જેટલા પ્રમાણમાં કરવાનું હોય ત્યારે તેટલા પ્રમાણમાં કરે અને નિદ્રા પણ યોગ્ય પ્રમાણમાં લે, વધારે પડતા ઉજાગરા પણ કરે નહીં અને જ્યારે જાગવાનું હોય ત્યારે જાગી પણ જાય, એમાં પણ પાછો પ્રમાદ સેવે નહીં કે પૂરતી નિદ્રા લઈ લીધી, આરામ પ્રભુની કૃપાથી મળી ગયો તો હવે જાગી જઈએ, જાગ્યા પછીથી થોડું પરમાત્માનું સ્મરણ કરી લઈએ, ધ્યાન જપ જેવી જે અંતરંગ સાધના નક્કી કરી હોય તે સાધનાનો આધાર આત્મશાંતિને માટે પરમાત્માની પરમ કૃપાની પ્રાપ્તિને માટે લઈએ, એ રીતે જાગ્યા પછી પાછો સમયનો સદુપયોગ કરી આવા નિર્ણયો વાળા આ પ્રમાણે ચાલનારા સાધકોને યુક્તાહાર વિહાર ગીતાની અંદર કહેવામાં આવ્યા. છઠ્ઠા અધ્યાયમાં યુક્તાહાર વિહાર જેમના આહાર અને વિહાર યુક્ત યોગ્ય ઉચિત છે વિવેકપૂર્વકના છે તો એવા જે સાધકો છે તે સાધકો સહેલાઈથી પરમાત્માની કૃપાની પ્રાપ્તિ કરી શકે છે, સાધનાની સિદ્ધિને પામી શકે છે. ભગવાન કહે છે યોગો ભવતિ દુઃખ યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ યોગો ભવતિ દુઃખ. દુઃખને દૂર કરનારો થઈ પડે છે યોગ અથવા તો યોગ થઈ શકે છે એવા સ્વાધકો દ્વારા. હે દુઃખ, અર્જુનને કહે છે કે તું પણ જો આવી રીતે યોગને સાથે યોગના અભ્યાસનો આધાર લે તો સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવી શકે એટલે કે સુખની સંપ્રાપ્તિ કરી શકે. તો ઘણા માણસો એમ પૂછે છે કે ગીતાની અંદર તો આ રીતે ભગવાને સુસ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો છે કે યોગનો અભ્યાસ કરનારાએ ઉપવાસ ન કરવા જોઈએ, યુક્તાહાર વિહાર કરવો જોઈએ. અને શાસ્ત્રો વળી બીજી તરફ એમ પણ કહે છે કે એકાદશીનો નિર્જલ ઉપવાસ કરી શકાય, નિર્જલા એકાદશી કરી શકાય. બીજા પણ કૃચ્છ ચાંદ્રાયણાદિ વ્રતો, એ વ્રતોનો મહિમા પણ શાસ્ત્રોની અંદર ગાવામાં આવ્યો છે. તો પછી આ બંનેનો મેળ કેવી રીતે બેસે છે? એક બાજુ ભગવાન કહે છે યુક્તાહાર વિહાર કરો, બીજી બાજુ કેટલાક શાસ્ત્રો એમ કહે છે કે ઉપવાસ પણ કરી શકાય છે, ઉપવાસ આરોગ્યને માટે ઉપયોગી છે, ઉપવાસ દ્વારા કેટલીક વાર મનની શુદ્ધિમાં પણ સહાયતા સાંપડે છે, મનની એકાગ્રતા પણ કેટલીક વાર સરળ બને છે. તો પછી આ બંનેની વચ્ચે તમે મેળ કેવી રીતે સાધશો, સમન્વય કેવી રીતે સાધી બતાવશો? એનો પ્રત્યુત્તર એક જ છે કે ભગવાને જે શ્લોકો કહ્યા, અર્જુનને જે સંદેશો આત્મસંયમ યોગના ઉપદેશ વખતે સંભળાયો છે તે સંદેશો યોગને માટેનો સંદેશ. યોગો ભવતિ દુઃખ નાત્યં સ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનંસ્નત ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. આપણી જે સરળ ગીતા છે, સરળ ગીતા પ્રમાણે જો કહીએ તો બહુ ખાવાથી થાય ના ભૂખે રહે કેયો, બહુ ખાવાથી થાય ના ભૂખે રહે કેયો, બહુ ઊંઘ્યાથી થાય ના છેક જ જાગે તો. યોગ્ય કરે આહારને વિહાર તેમજ કર્મ, જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ, એ લભે યોગનો મર્મ. આ બધા શ્લોકો યોગને માટે કહેવામાં આવ્યા છે. અને યોગની અંદર પણ જે યોગનું વર્ણન, જે વિશેષ યોગનું વર્ણન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભગવાને અત્યાર સુધી કર્યું ને હવે પછી પાછા કરવાના છે તે રાજયોગ ધ્યાનયોગ, એને માટે ભગવાને આ શ્લોકો કહ્યા, ભક્તિ યોગને માટે કહ્યા નથી. યોગમાં પાછો ભક્તિનો પણ યોગ છે ને, અને એ ભક્તિના વર્ણનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને જુદું દેખાય છે. ધ્યાન કરવા માટે બહુ ઉપવાસો કરવા યોગ્ય નથી એમ ભગવાન કહેવા માંગે છે. કારણ કે ધ્યાન કરનારો સાધક જો દિવસો સુધી ઉપવાસો કરતો જાય તો શરીર નિર્બળ બનતું જાય, દુર્બળ બનતું જાય. ભૂખે ભજન ન હોય ગોપાલ કહેવામાં, તો ભૂખે ભજન તો થાય કેટલીક વાર, પણ ભૂખે ધ્યાન નહીં થાય, ભૂખે આસનો નહીં થાય. બહુ ભૂખે રહેવાથી, ઉપવાસો કરવાથી પ્રાણાયામોનું સાધન નહીં થાય શરૂઆતમાં, અને ધ્યાનની અંદર પણ નિયમિત રીતે નિશ્ચયાત્મક રીતે બેસી નહીં શકાય. શરીર જેમ જેમ નિર્બળ થતું જશે તેમ તેમ પદ્માસનાદિ આસનોની અંદર દીર્ઘ સમય પર્યંત બેસવાનું મુશ્કેલ બની જશે. એટલે થોડોક આહાર આવા રાજયોગના સાધકે અઠયોગના સાધકે પોતાના જીવનની અંદર નિયમિત રીતે કરતા રહેવું જોઈએ. એકાદ ઉપવાસ એકાદશી નો કરે તેનો વાંધો નથી, અઠવાડિયામાં એકાદ દિવસનો ઉપવાસ રાખે તેનો પણ વાંધો નથી. પણ ભગવાન જે સૂચવે છે તે પ્રમાણે ઉપવાસો કર્યા જ કરે, વધારે સમય પર્યંત, તો તેનાથી લાભ થશે નહીં, જેવી રીતે ભગવાન બુદ્ધને લાભ થયો નહોતો. ભગવાન બુદ્ધ બુદ્ધિ વૃક્ષની નીચે ગયામાં બેઠા. હમણાં જ અમે યાત્રા કરી આવ્યા તો ગયાજી પણ ગયા, અને ગયાજીની પાસે બુદ્ધિ ગયા પણ છે, તો બુદ્ધિ ગયાની પણ અમે મુલાકાત લીધી. ત્યાં એ પ્રાચીન વૃક્ષ છે, જે વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને બુદ્ધિની અથવા તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી ધ્યાન કરવાની. ભગવાન બુદ્ધે આત્મવિચારનો અને ધ્યાનનો આધાર શાંતિને પામવાને માટે લીધો હતો. એ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધ બેઠા, એ બેસતા પહેલા ભગવાન બુદ્ધે કઠોર ઉપવાસોમાંથી પોતાની જાતને પસાર કરી હતી. કેટલાય દિવસો સુધી તેમણે અનાજ લીધું જ નહોતું, કેટલાય દિવસો સુધી કેવલ દૂધ ઉપર રહ્યા હતા, કેટલાક દિવસો સુધી કેવલ પાણી પર રહીને પોતે ધ્યાન કર્યું હતું. પરંતુ જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ શરીરનું કાર્ય કરતું જ ગયું, અને ભગવાન બુદ્ધને લાગ્યું કે આ ઉપવાસોને પરિણામે શરીર નિર્બળ બન્યું, હવે ધ્યાનમાં બેસી શકાય તેટલી શક્તિ રહી. ધ્યાનની વાત જવા દઈએ, પણ ઉઠીને ચાલી શકાય, સ્નાન કરવા જઈ શકાય, અને પોતાની કુદરતી હાજતો સારી પેઠે કરી શકાય, શરીરની સાથે જે જે કર્તવ્યો સંકળાયેલા છે તે સ્નાનાદિ કર્તવ્યો સમુચિત રીતે કરી શકાય, એટલી શક્તિ પણ હવે શરીરમાં તો રહી નથી. ઉપવાસો ના કરવાથી શરીર કૃશ તો થઈ ગયું છે, પરંતુ દુર્બળ પણ બની ગયું છે. હવે ધ્યાનમાં કેવી રીતે બેસી શકાશે? ધ્યાનમાં બેસે ત્યાં તરત જ જોકા આવે, પ્રમાદ થઈ જાય, સુસ્તી થઈ જાય, ગમે જ નહીં ધ્યાનમાં બેસવાનું, બધું જ ધ્યાન શરીર તરફ ચાલી જાય, આ પ્રકારે બનવા લાગે. તો ભગવાન બુદ્ધ કઈ નિર્ણય કરી શક્યા કે મારે સાધના યોગની, ધ્યાન યોગની કેવી રીતે આગળ ચલાવવી? તો તે વખતે ભગવાન બુદ્ધના જીવનમાં આવે છે કે એક ગાયિકાઓનું ટોળું ત્યાંથી પસાર, અને ગાયિકાઓનું જે ટોળું ત્યાંથી પસાર થતું હતું એ ગાયિકાઓના ટોળામાંથી એવા સ્વર આવતા હતા, અવાજ આવતો હતો, ગાયિકાઓ જાણે કે ગાતી હતી કે હે વીણાને વગાડનારાઓ, વીણાને વગાડતી વખતે તમારા હાથની આંગળીને વીણાના તાર ઉપર એટલી બધી જોરથી પછાડશો નહીં કે તાર તૂટી જાય અને એની અંદરના સ્વરો બહાર નીકળે જ નહીં, સાંભળી જ ન શકાય. અને હે વીણાના વગાડનારાઓ, વીણાને વગાડતી વખતે તમારા હાથની આંગળી અંગુલીને વીણાના તાર પર એટલી બધી ધીરે પણ ન મૂકતા કે પછીથી જેનાથી વીણાની અંદર જંકૃતિ પેદા ન થાય અને સ્વર વીણાના બહાર નીકળે જ નહીં. એવી રીતે વીણાના તાર ઉપર તમારી અંગુલીને મૂકજો, વિવેકપૂર્વક જે રીતે મૂકવી જોઈએ તે રીતે, કલાત્મક રીતે, કે જેથી વીણાનું વાદન સારી પેઠે થઈ શકે અને એની અંદરથી સુંદર મજાના સુમધુર સ્વરો બહાર નીકળી શકે, કે જે શ્રવણ કરનારાઓને આનંદ આપી શકે. આ ગીત ગાતા ગાતા ગાયિકાઓ ભગવાન બુદ્ધની આગળથી પસાર, અને જ્યારે ભગવાન બુદ્ધે આ ગીતને સાંભળ્યું ત્યારે એમને પ્રકાશની પ્રાપ્તિ થઈ. એમને એમ લાગ્યું કે આ ગીત મારે માટે જ હોય એવું લાગે છે, આ સંદેશો જાણે કે મને જ સંભળાવવાને માટે આ દ્રશ્ય ઉપસ્થિત થયું છે. ભગવાન બુદ્ધને થયું કે હું પણ અત્યારે મારા જીવનની જે વીણા છે એ વીણાને બરાબર વગાડી રહ્યો નથી, એટલે એમાંથી જે શાંતિનો સ્વર મારે સાંભળવો જોઈએ તેવા શાંતિના સ્વરનું શ્રવણ હું કરી શકતો નથી, જરા વધારે પડતી બળ જબરી કરી રહ્યો છું, વધારે પડતું કષ્ટ, અને તે પણ ખોટું કષ્ટ હું ભોગવી રહ્યો છું. અત્યંત ઉપવાસો મેં કર્યા છે, અતિશય ઉપવાસો કર્યા, કે શરીરની સાથે મેં બરાબર ન્યાય કર્યો નથી, અને એને લીધે હું ધ્યાનમાં પણ બરાબર બેસી શકતો નથી, એને લીધે મને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકતું નથી, તો પછીથી મારે હવે ભોજન કરવું જોઈએ, થોડુંક ભોજન કરવું જોઈએ કે જેથી શક્તિ સચવાઈ રહે અને હું ધ્યાન કરી શકું. જ્યાં સુધી ધ્યાન કરી નહી શકું આસન પર બેસીને, ત્યાં સુધી આત્મજ્ઞાન કેવી રીતે મને પ્રાપ્ત થશે? ધ્યાન દ્વારા પ્રાપ્ત થનારું આત્મજ્ઞાન ધ્યાનની નિયમિત સાધનાથી જ સાંપડી શકશે. અને તે જ વખતે જયારે ભગવાન બુદ્ધને આ પ્રકારના વિચારો આવ્યા ત્યારે વૈશાખી પૂનમની રાત્રિ હોવાથી એક સ્ત્રી હતી, એ સ્ત્રીએ વ્રત લીધું હતું અને એ વ્રતની પરિસમાપ્તિ પણ તે જ દિવસે થતી હતી. એટલે એણે પોતાના વ્રતને અનુસરીને ખીર બનાવી હતી ગાયોના દૂધની, અને ખીર બનાવીને વૃક્ષ દેવતાને પોતાના વ્રત પ્રમાણે અર્પણ કરવા માટે આ સ્ત્રી ચાલી હતી. એ સ્ત્રીએ દૂરથી જોયું કે વૃક્ષ દેવતા, જેમને મારે ક્ષીર ભોજન અર્પણ કરવાનું છે, એની નીચે કોઈ સંત બેઠેલા છે. બહુ સારું, જાણે વૃક્ષ દેવતા પોતે જ પ્રગટ થયા હોય એવો ભાસ, એવો અનુભવ આ ભાવિક સ્ત્રીને થયો. એણે જઈને ખીરની થાળી ભગવાન બુદ્ધની આગળ ધરી દીધી, સમર્પિત કરી દીધી, અને પછીથી ભગવાન બુદ્ધે તે ખીરની થાળીમાંથી ખીરનું ભોજન કર્યું. એટલે થોડું ચેતન અનુભવી શક્યા ભગવાન બુદ્ધ, અને પછીથી પોતે ધ્યાનમાં બેઠા, અને ધ્યાનમાં બેસવાથી તે રાત્રે એમને સમાધિ અવસ્થાનો અનુભવ થયો, અને સમાધિ અવસ્થામાં જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ. તો સમાધિ અવસ્થાની પ્રાપ્તિને જ્ઞાનની પ્રાપ્તિ ઉપવાસ કરવાથી ન થઈ, ભોજન કરવાથી થઈ. કારણ કે દુર્બળ બહુ જ બની ગયું હતું પહેલા સમય, એટલે પોતાના અનુભવમાંથી બતાર પદાર્થ પાઠ ગ્રહણ કરીને ભગવાન બુદ્ધે પછીથી મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. મધ્યમ માર્ગ, અતિશય ઉપવાસ ન કરવા, અતિશય છૂટો દોર મૂકીને ભોજન પ્રિય પણ ન બનવું, અતિશય ઉજાગરા ન કરવા, અતિશય ઊંઘવું પણ નહીં. યુક્તાહાર વિહાર જે ગીતાનો ઉપદેશ છે, તે ગીતાનો ઉપદેશ ભગવાન બુદ્ધે પાલી ભાષામાં પોતાની રીતે આપ્યો. નવો તો નહોતો જ, ગીતાનો પ્રાચીન ઉપદેશ હતો, પણ ભગવાન બુદ્ધે પોતાની રીતે તે સંદેશો સંભળાવ્યો કે જે સાધક હોય, જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતો હોય, ધ્યાનની સાધનામાં અભિરુચિ રાખતો હોય, તે સાધકે ભોજન વિવેક પુરસ્સર કરવું, તે સાધકે વિવેક પુરસ્સર નિદ્રા લેવી, મધ્યમ માર્ગનું પ્રતિપાદન, મધ્યમ માર્ગનું અનુસરણ તે સાધકે કરવું. વાણી છે તો બોલવું, બોલવા જેટલું બોલવું, બોલવાનું હોય ત્યારે બોલવું, બોલવાનું હોય ત્યારે ન બોલીએ, મૂંગા રહીએ તો પણ અર્થ નથી કાંઈ. વાણી પણ એક વિરાટ શક્તિ પરમાત્માએ મનુષ્યને બક્ષેલી છે, અને એ વાણીનો પણ સમુચિત સદુપયોગ કરવામાં વાણીનો સદુપયોગ રહેલો છે. વિચાર પણ એક વિરાટ શક્તિ જે પરમાત્માએ મનુષ્યને આપેલી, તો વિચાર શક્તિનો ઉપયોગ કરવાથી પણ ઘણા સુંદર સુંદર કાર્યો થાય છે. બધી જ શક્તિઓ, શરીરની, મનની, ઇન્દ્રિયોની, પરમાત્માએ જે જે શક્તિઓ માનવને સમર્પેલી છે, તે સઘળી શક્તિઓની અંદર એક અથવા બીજી જાતની વિશાળ શક્યતાઓ સમાયેલી છે. પણ એ શક્તિઓનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે, સદુપયોગ કરવામાં આવે, તો તે શક્તિ માનવને પોતાને શાંતિ આપવાની સાથે સાથે બીજાને પણ શાંતિ આપે, અને જો વિવેકયુક્ત રીતે તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે શક્તિ માનવને બરબાદ કરી નાખે અને એની સાથે સાથે બીજાને પણ બરબાદ કરે. ધનની શક્તિ પણ એવી છે, જે બળ છે માનવનું તેની શક્તિ પણ એવી છે, સત્તાની જે શક્તિ છે તે પણ એવી છે, પદ અને અધિકારની જે શક્તિ છે તે પણ એવી છે, વૈભવની જે શક્તિ છે તે પણ એવી છે, યૌવનની જે શક્તિ છે તે પણ એવી છે, સૌંદર્યની શક્તિનું પણ એવું જ છે. આ શક્તિઓને જો સન્માર્ગ ગામીની બનાવવામાં આવે, સન્માર્ગે વાળવામાં આવે, તો હેરત પમાડે તેવા આશીર્વાદરૂપ કાર્યો કરી શકે. પરંતુ આ શક્તિને જો વિપથ ગામીની બનાવવામાં આવે, કુમાર્ગ ગામીની કરી દેવામાં આવે, તો તે શક્તિઓ પોતાનો નાશ નોતરવાની સાથે સાથે બીજાનો પણ નાશ નોતરે છે. એટલે વિવેક હંમેશા હોવો જોઈએ એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 6 અધ્યાયમાં કહેવા માંગે છે, અને તે જ વસ્તુનું પ્રતિપાદન પાછળથી ભગવાન બુદ્ધે પોતાના ધર્મના ઉપદેશ સમયે પોતાના શિષ્યો અથવા તો અનુયાયીઓની સમક્ષ કરેલું હતું. પણ મેં જેમ કહ્યું તેમ આ ઉપદેશ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર જે આપી રહ્યા છે ગીતાના 6 અધ્યાયમાં, તે મોટે ભાગે યોગીઓને માટે આપી રહ્યા છે, અને યોગીઓ પણ એવા કે જે ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, આસન પ્રાણાયામાદી સાધન વિશેષોનો નિયમિત અભ્યાસ કરીને આગળ વધવા માંગે. ભક્તિ યોગીને માટે અત્યારે ઉપદેશ આપી રહ્યા નથી, ભક્તોને માટે નથી આપી રહ્યા. ભક્તોનું જીવન જુદી જાતનું. ભક્તોએ પણ આરંભમાં તો બહુ ઉપવાસ કરવા આવશ્યક નથી. આરંભમાં જો બહુ ઉપવાસ કરવામાં આવે તો પછી ભક્તોનું શરીર પણ નિર્બળ થઈ જાય, તો નિયમિત રીતે જે જપ કરવાના છે તે પણ થઈ શકે નહીં. નિયમિત રીતે જે સ્તોત્ર પાઠાદી કરવાના હોય તે પણ થઈ શકે નહીં. નિયમિત રીતે થોડુંક ધ્યાન પણ જો ભક્ત કરતો હોય તો ઉપવાસ જો વધારે થઈ જાય, એક કરતા વધારે દિવસો સુધી ચાલે, અને ભક્તનું મનોબળ જો કાચું હોય તો પોતાની સાધનાને સમુચિત રીતે વળગી નહીં. પરંતુ એક અવસર એવો આવે, એક અવસ્થા એવી આવે જ્યારે આગળ વધતા વધતા સાધના કરતા કરતા ભક્તનો પ્રેમ પરાકાષ્ઠા પર પહોંચી જાય, અને જ્યારે પ્રેમ પરાકાષ્ઠા પર પહોંચી જાય ત્યારે ઉપવાસ કરવા ન પડે, ઉપવાસ થઈ જાય, ભોજન છોડવું ન પડે, ભોજન છૂટી જાય, એવી એક અવસ્થા આવી જાય. જેવી રીતે આપણે કેટલીક વાર વર્તમાન પત્રોમાં વાંચીએ છીએ, કોઈનો છોકરો ખોવાઈ ગયો હોય, જાહેરાત આવે છે, ચી ભાઈ તો ચાલ્યો ગયો છે ઘરમાં કોઈને પણ કયા વગર, ત્યારથી તારા માતા પિતા કલ્પાંત કરે છે, એમણે ખાવાનું પણ છોડી દીધું છે, એમનું મન ક્યાંય લાગતું જ નથી. એમને ખાવા માટે આગ્રહ કરવામાં આવે તો પણ માતા પિતાને ખાવાનું ગમતું જ નથી, કારણ કે ઘરમાંથી છોકરો ચાલ્યો ગયો છે. માટે તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જજે, જેથી તારા માતા પિતાને શાંતિ થાય. તું કોઈને કયા વગર ઘરમાંથી જતો રહ્યો માટે તને કોઈ ઠપકો આપશે, જાહેરાતો આવી આવે છે. તો એવી રીતે ભગવાન જીવનમાંથી ચાલ્યા ગયા છે એવું કોઈને લાગે. એક છોકરો ચાલ્યો ગયો તો કેટલું બધું થઈ ગયું, ખાવાનું ભાવ્યું નહીં, વાતો કરવાનું ગમતું નથી, દુકાન પર જવાનું ગમતું. હજુ તો ચાલ્યો ગયો છે એટલે જીવતો તો છે, મરી ગયો નથી, ચાલ્યો જ ગયો છે, તો પણ કેટલું બધું થઈ જાય છે. અને ખરેખર મરી જાય છે કોઈ સ્વજન તો પણ ઘણા માણસોને કેટલાક વખત સુધી ભોજન ભાવતું નથી, કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું ગમતું નથી. કેટલાક સંન્યાસ લેવાના પણ સ્વપ્ન સેવે છે કે સંસારની અંદર કશું જ નથી, સ્મશાન વૈરાગ્ય એમની અંદર પેદા થાય છે. પછી ધીરે ધીરે એ વૃત્તિઓ મોડી પડતી જાય વખતના વિતવાની સાથે, અને કાળચક્રની અંદર વળી પાછો મનુષ્ય નવા વેશે, નવા સ્વાંગે, નવા વિચારોથી, નવા ભાવોથી તણાતો ચાલે, પ્રવાહિત થતો જાય, વળી પાછો જીવન જીવતો થઈ જાય. આવી રીતે માણસ ચાલ્યો ગયો છે, હજુ તો જીવે છે, છતાં માતા પિતાને ભોજન ભાવતું નથી. એમ જેમને એમ લાગે કે ભગવાન ચાલ્યા ગયા છે જીવનમાંથી, એમને પણ ભોજન ભાવતું નથી. ભગવાનને કહે છે, પ્રભુ તમારા દર્શન જ્યાં સુધી થયા નથી, થતા નથી, ત્યાં સુધી હવે મને ભોજન પણ ભાવતું નથી, ત્યાં સુધી હવે મને કેસરિયા દૂધ પણ પીવાના ગમતા નથી, ત્યાં સુધી હવે મને મેવા મિશ્રીમાં પણ મારું મન લાગતું નથી, ત્યાં સુધી મને માણસોની સાથે વાતો કરવાનું, હળવા મળવાનું પણ ગમતું નથી, ત્યાં સુધી મને કોઈ પણ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ કરવાની પણ ઈચ્છા થતી નથી. તમે જ્યાં હો ત્યાંથી વહેલામાં વહેલી તકે આ જે મારી જાહેરાત છે, કોઈ પણ વર્તમાન પત્ર છાપવાનું નથી, પરંતુ આ જાહેરાત સૂક્ષ્મ રીતે મારા અંતરના અંતરતમમાંથી અનુરાગથી પ્રેરાઈને હું તમને લખી રહ્યો છું, તો વહેલામાં વહેલી તકે સર્વાંતર્યામી તમે છો, સર્વવ્યાપક છો, છતાં હું તમને જોઈ શકતો નથી, તો પ્રગટ થઈ જાઉં ને, હું તમને જોઈ લઈશ તો તમને શું નુકસાન થવાનું, શું બગડવાનું. કેટલાય ભક્તોએ તમને જોયા, હજુ કેટલાય ભક્તો તમને જોશે, એક વધારે હું પણ જોઈ લઈશ, તો તમને કાંઈ નુકસાન તો થવાનું નથી, મને કેટલો બધો લાભ પહોંચશે. માટે જ્યાં સુધી તમે જીવનમાં નથી, જ્યાં સુધી તમારો અનુભવ થતો નથી મને, ત્યાં સુધી મને ભોજન ભાવતું નથી. આવી એક અવસ્થાથી, જેવી અવસ્થા રામકૃષ્ણ પરમહંસ દેવના જીવનમાં થઈ હતી, જગદંબાના દર્શનની લગન રામકૃષ્ણ પરમહંસ દેવને લાગી હતી, ત્યારે દિવસો સુધી એ ભોજન પણ કરી શકતા નહોતા સંતોષકારક રીતે. એમના ભાણે જ જેનું નામ હૃદય હતું, એ ભોજનની થાળીને લઈને રામકૃષ્ણ દેવને ભોજન કરાવવાને માટે ઉપરા ઉપરી આગ્રહ કરતા, કેટલીક વાર કલાકો સુધી પ્રતીક્ષા કરતા, પણ રામકૃષ્ણ પરમહંસ દેવને પોતાના દેહનું ભાન પણ ન હોવાથી દિવસો સુધી, કલાકો સુધી કેટલીક વાર ભોજન કરી શકતા નહોતા, કેટલીક વાર ઊંઘી શકતા નહોતા, આમ તેમ ફર્યા જ કરતા આખી રાત, જલ્પના કર્યા કરતા, બડબડાટ કર્યા કરતા, પ્રાર્થના કર્યા કરતા, હે માં તું મને દર્શન આપ. તે કેટલાય ભક્તોને દર્શન આપ્યા, મને શા માટે નથી આપતી? આ પ્રકારે પોતે ફર્યા કરતા હતા. જગદંબાના પ્રેમથી પરિપ્લાવિત પ્રાણને લઈને એમને કોઈ પણ પ્રકારનું કાર્ય ગમતું જ નહોતું. જ્યાં સુધી જગદંબાએ દર્શન નહીં આપ્યા ત્યાં સુધી એમની આવી ભાવ વિભોર અવસ્થા થઈ. પ્રેમ લક્ષણા ભક્તિ, રાગાત્મિકા ભક્તિ આનું નામ છે, કે રાગ જ જેનો આત્મા છે તેવી ભક્તિ. સાધકની આવી અવસ્થા થઈ જાય પછી ધ્રુવની પેઠે મધુવનમાં બેસી જાય. ધ્રુવની પેઠે ભગવાન નારદ ધ્રુવજીને મળ્યા. નારદજીએ જોયું કે ધ્રુવજીનો વૈરાગ્ય પરિપક્વ અવસ્થા પર પહોંચેલો છે. પહેલા તો નારદજીએ ધ્રુવજીની કસોટી કરવા માંડી કે આટલી નાની ઉંમરે વળી ભગવાનના દર્શન કરવાની ભાવના. પરંતુ પાછળથી જયારે જોયું દેવર્ષિ નારદે કે ધ્રુવજીની મનોભાવના ઘણી સમજપૂર્વકની વિવેકયુક્ત છે, એટલે પોતે એમને મહામંત્ર પૂરો પાડ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાયો, અને ભગવાનના ધ્યાનની વિધિ પણ બતાવી અને મધુવનમાં જવાનો સંદેશો આપ્યો. આજકાલનું મથુરા, આજકાલનું વ્રજમંડળ, ત્યાં આગળ જવાનો સંદેશો આપ્યો. યમુના નદીના તટ પ્રદેશ પર જઈ અને ધ્રુવજીએ ત્યાં આગળ ઘોર વનની અંદર તપશ્ચર્યા કરવાનો આરંભ કર્યો. દિલની અંદર ભગવાનને મેળવવા માટેની લગન હતી, ઉત્કટતા હતી, અનુરાગ હતો, એટલે ભોજન એમને ગમતું જ નહોતું. જ્યાં સુધી ભગવાનનું દર્શન નહીં થાય ત્યાં સુધી ભોજન કરવું જ નથી, આ પ્રકારની વૃત્તિ હતી એમની અંદર. એટલે પહેલે મહિને દેવર્ષિ નારદે આપેલા મંત્રના જપને કરતા કરતા ધ્રુવજીએ ભોજન તો છોડી જ દીધું, પરંતુ વનની અંદરના જે બોર હતા તે બોરોને ખાઈને એક મહિનો પસાર કર્યો. બીજા મહિને પછીથી જયારે ભગવત દર્શન ન થયું ત્યારે બોર પણ છોડી દીધા. વૃક્ષોના પાંદડાઓ જે નીચે પડેલા હોય તેને ખાઈને પોતે ભગવાનના દર્શનને માટે લગન લગાવીને ભગવાનનું ધ્યાન અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્રીજે મહિને પછી પર્ણોનો પણ પરિત્યાગ કર્યો અને પાણી યમુનાનું જે હતું તે પવિત્ર પાણી બ્રહ્મરસ જેવું એનું પાન કરતા કરતા ધ્રુવજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાયો મહામંત્રના શ્વાસોશ્વાસે જપ કરવાનું ચાલુ કર્યું. અને છતાં પણ ભગવાનનું દર્શન ન થયું તો ચોથે મહિને શ્રીમદ ભાગવતમાં કયા પ્રમાણે ધ્રુવજીએ પાણીનો પણ પરિત્યાગ કરી દીધો અને પવન ઉપર રહેવા લાગ્યા. તે છતાં પણ જયારે ભગવાનનું દર્શન ન થયું ત્યારે ધ્રુવજીએ પવન પ્રાશન કરવાનું પણ બંધ કરીને પોતે કુંભક પ્રાણાયામ કરી પોતાના પ્રાણવાયુને પણ રોકી દીધો. ભગવાનની ધારણા કરીને દેવર્ષિ નારદે બતાવ્યા પ્રમાણે ભગવાનના દિવ્ય શ્રી વિગ્રહનું સ્મરણ કરીને એની અંદર પોતાના મનને કેન્દ્રિત કર્યું અને ભગવાનના દર્શનને માટે રોમ રોમમાંથી પોતે રાગ જગાવીને પ્રાર્થવા લાગ્યા. ત્યારે પાંચ મહિનાની આવી ઘોર કઠોર તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપે એની પાછળ જે પ્રેમ હતો એ પ્રેમના પરિણામે ભગવાને તેમને દર્શન આપ્યું હતું. શ્રીમદ ભાગવતમાં આ પ્રકારે આવે છે. પ્રેમ સિવાય તો આવો ત્યાગ કરી શકાતો, પ્રેમ સિવાય આવો ભોગ આપી શકાતો નથી, પ્રેમ સિવાય કશું જ થઈ શકતું નથી. ભક્તના દિલમાં જ્યારે ભગવાનને માટેનો દિવ્ય પ્રેમ, અસાધારણ પ્રેમ પ્રગટ થાય છે અને પ્રબળતા ધારણ કરે ત્યારે ભક્ત મોટામાં મોટો ભોગ આપવા પણ તૈયાર થાય, પોતાની જિંદગી કાયાની પણ કુરબાની કરવા તૈયાર થઈ જાય છે કે મારે હવે શરીરને પણ રાખવું નથી, હું ભગવાનને માટે આટલો મોટો ભોગ આપવા તૈયાર થઈ જાઉં, શરીરને પણ સમર્પવાની તૈયારી કરું, ભગવાન દયા કદાચ કરશે મારું આવું સમર્પણ જોઈને. એમ ભગવાનની દયામયતામાં ભક્તને વિશ્વાસ હોવાથી આ પ્રકારે ભક્ત પોતાનું સર્વ સમર્પણ કરવા માટે તૈયાર થાય છે અને ભગવાનને કાકલુધી ભરી વિનતી અથવા તો અરજી કરે છે, વિજ્ઞપ્તિ કરે છે, પ્રભુ તમે મને દર્શન આપો, હું તો કઈ તમારું દર્શન કરી શકું તેમ નથી, તમારી કૃપાથી જ હું તમને મેળવી શકીશ, તમારી પાસે જે શક્ય પણ પુરુષાર્થ છે એ શક્ય પુરુષાર્થ દ્વારા હું તમને પામવાના પ્રયત્નો કરું. આ યુગની અંદર પણ ભાગવત પ્રાચીન કાળનો ગ્રંથ, ધ્રુવજી પ્રાચીન કાળનું પાત્ર, રામકૃષ્ણ પરમહંસ દેવ પણ હમણાં જજુ 100 વર્ષ પહેલાનું પાત્ર, અત્યારે પણ આપણી દુનિયાની અંદર આવા પાત્રો છે નથી એવું નથી. કોઈકને આપણે ઓળખીએ છીએ, કોઈને આપણે નથી ઓળખતા, परंतु एवा पात्रों छे जे पात्रों परमात्माना प्रेमना अंकुरों ने संस्कारों ने लईने आ पृथ्वी ऊपर प्रगट थाय छे अने प्रगट थया पछी पोताना हृदयनी अंदर परमात्मा सिवाय बीजा कोईनी स्थापना करता नथी। पोतानुं मन परमात्मा सिवाय बीजा कोईनाय चरणोमां समर्पित करता नथी अने एमना जीवननुं एकमात्र लक्ष्य ए ज रहे छे કે પ્રભુની પૂર્ણ કૃપાને બને તેટલી વહેલામાં વહેલી તકે બને તેટલા શક્ય ઉપાયોથી આપણે પ્રાપ્ત કરવી। મનુષ્ય જીવનનું કલ્યાણ એમાં જ છે। મનુષ્ય જીવનનું કલ્યાણ કેવલ ધન પ્રાપ્ત કરવામાં નથી, કેવલ સંપત્તિ ઐશ્વર્ય વૈભવને એકઠું કરવામાં નથી। મનુષ્ય જીવનનું કલ્યાણ કેવલ અધિકાર અથવા સત્તાને પામવામાં નથી, જીવનને દીર્ઘ બનાવવામાં નથી, યૌવનને સાચવવામાં નથી, વૃદ્ધાવસ્થાથી વ્યાધિથી મુક્તિ મેળવવામાં પણ નથી। જીવનનું સાર્થક્ય પરમાત્માની પાસે પહોંચવામાં છે, જેમાંથી આ જીવનની પ્રેરણા પ્રાપ્ત થાય, જીવનને શક્તિ સાંપડે છે। એ જે પરમાત્માની પરાત્પર ચેતના છે, ચેતનાનો સાક્ષાત્કાર કરવો એને માટે આ જીવન છે। તો કેટલાક સાધકો જન્મે છે, જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ એમની અંદર આ પ્રકારના સંસ્કારોનો સમુદય થાય છે। આ સંસ્કારો સુદૃઢ બનતા જાય છે, ભગવાનની પ્રેમ ભક્તિ વધતી જાય છે, તો દુનિયાના કોઈ પણ વ્યવહારોની અંદર પછીથી એમનું મન લાગતું નથી અને બંધાઈ શકતા જ નથી, કોઈ દિવસ બંધાઈ શકતા નથી। આપણી આગળ જ એવા પાત્રો હોય છે, એવા પુરુષો હોય છે, એવી સ્ત્રીઓ હોય છે, વિરલ હોય છે, બહુ મોટી સંખ્યામાં નથી। શુદ્ધ ઘી અત્યારે મોટી સંખ્યામાં નથી દેખાતું, એમ આવા પાત્રો બહુ ઓછી સંખ્યામાં આપણને હોય, પણ નાસ્તી નથી, એમનો અભાવ નથી। ગોર કળીકાળની અંદર પણ એવા પાત્રો આપણને દેખાય છે। તમારી સામે જ બેઠેલું આ પાત્ર છે, મા સર્વેશ્વર તમારી સામે જ છે। મેં એમના જીવનને જોયું, જ્યારે એમની સ્કૂલમાં એ પ્રિન્સિપલ તરીકે સુરતમાં કામ કરતા, પ્રિન્સિપલ તરીકે વરાછા રોડ સાધના વિદ્યાલય સુરત, ત્યારે એ સ્કૂલની અંદર મારા પ્રવચનો ગોઠવવામાં આવતા અને ઉતારો એમને ત્યાં રાખવામાં આવતો સ્કૂલના સંચાલકો તરફ, કારણ કે ઘરમાં એકલા જ હતા અને ઘર ઘણું મોટું, હજુ એમનું ઘર ત્યાં છે, ત્યાં ઉતારો મારો રહેતો ત્યારે હું જોતો। હમણાંની જ વાત છે, લગભગ અઢી બે વર્ષ, લગભગ દોઢેક વર્ષ થયું મારા પ્રવચનો સુરતમાં ચાલતા હતા, લગભગ 21-22 દિવસ સુધી, અને એમના ઉપવાસો પણ ચાલતા, કેવલ એક પાશેર જેટલું દૂધ 24 કલાકમાં લે, કેટલીક વાર દૂધ પણ ન લે, પાણી જેટલું લે, ઘેરથી પાણી પીને સ્કૂલમાં જાય, આચાર્ય તરીકે કામ કરવાનું, પ્રિન્સિપલ તરીકે, ઘણી સુખની નોકરી, ત્યાં જાય, સ્કૂલમાં પણ પાણી નહીં પીવાનું, બહારનું પાણી નહીં પીવાનું, ઘેર આવે પછીથી પાણી પીએ, સાંજે ગમે તેટલું મોડું થાય, અને પહેલા મારા પ્રવચનો ચાલતા હોય ત્યાં સાંભળવા માટે જેમ બીજા ભાઈઓ બહેનો આવે તેમ આવે બેસે, દિવસે દિવસે શરીર દુર્બળ તો થતું જ જાય ભોજન વગર ફળ વગર, પરંતુ મનની અંદર મક્કમતા, એટલે પોતે સર્વિસ પણ ચાલુ રાખી અને સાથે સાથે ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ, રાત્રે હું જોતો કલાકો સુધી બેસી રહે, ઘરની અંદર જે દેવસ્થાન છે એ દેવસ્થાનની અંદર ભગવાનની તસવીરો સામે બેસી રહે, રાત્રે 4 કલાક 5 કલાક આસન પર બેસે, આંખમાંથી પ્રેમાશ્રુ ચાલ્યા કરતા હોય, વચ્ચે વચ્ચે ભજનો ભગવાનની ભક્તિના ભાવથી ભરેલા લખે, પ્રભુ દર્શન આપો, તમારા દર્શન સિવાય મને ચેન પડતું નથી, પ્રભુ મને આ સંસારમાંથી તમે બહાર કાઢો, મને આ નોકરી પણ હવે ગમતી નથી, મને સંસારના વ્યવસાયો પણ ગમતા નથી, 24 કલાક તમને સમર્પિત થઉં અને તમારું સ્મરણ મનન કર્યા કરું, આ જ એકમાત્ર મારી ઈચ્છા છે, વર્ષોથી આ રીતે કરે। તો તે વખતે મેં જોયું 3.5 મહિના સુધી એકલા દૂધ ઉપર રહ્યા, 3.5 મહિના મારા પ્રવચનો નિમિત્તે મારે તો 1 મહિનો સુરતમાં રહેવાનું બન્યું, એટલે 1 મહિનો મેં નજદીકથી એમને જોયા, રોજ પ્રવચનોમાં આવવાનું, રોજ સ્કૂલમાં જવાનું, અને તે વખતે મને કહેતા કે મને કાંઈ રસ લાગતો નથી, હું કહેતો કે આવી સારી નોકરી ક્યારે મળશે, અત્યારે તો નોકરી મળતી નથી માણસોને, માગીએ તો પણ, તમે ભણેલા છો, ભણેલાઓને પણ નોકરી મળતી નથી, ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ છો, ડબલ ગ્રેજ્યુએટો ઘણા ફરે છે, નોકરીને માટે અરજીઓ કર્યા કરે છતાં નોકરી મળતી નથી, તમને આટલી સારી સુખની નોકરી પ્રિન્સિપલ તરીકે ની મળી છે, તો થોડો વખત હજુ સર્વિસ કરો ને શું વાંધો. તો દરેક વખતે એમની આંખમાં આંસુ આવી જાય, મને કે આવું ન કહેશો, મને નોકરી બિલકુલ ગમતી નથી, હું ભગવાનની જ નોકરી કરું એમ જ મને હવે લાગ્યા કરે છે. જેમ તેમ કરીને આ કામ હું ચાલુ રાખું છું, પણ મારું મન માનતું નથી. અને એમનું ટેબલ સ્કૂલનું, પ્રિન્સિપલ તરીકે એમનો અલગ રૂમ સ્કૂલની અંદર, ત્યાં આગળ જે કોઈ જાય, એમના મંત્રી જાય, પ્રમુખ જાય, જુએ ટેબલ પર મારી તસવીર મૂકેલી હોય, એ જ જોયા કરે, જપ કર્યા કરે, પ્રાર્થના કર્યા કરે, બધું જ કર્યા કરે, તસવીર ત્યાં રાખેલી જ હોય. એક તસવીર પર્સમાં હોય, ખિસ્સામાં હોય, 24 કલાક આ રટણ. એકવાર એમના મંત્રી આવ્યા, એમણે ફોટો મારો જોયો, આ યોગેશ્વરજીનો ફોટો તમે રાખ્યો છે, તો કે મારે એ જ છે, મારે તો બીજું કાંઈ નથી જીવનમાં ભગવાન સિવાય. તો કે બહુ સારી વાત છે, તમે આ સ્કૂલનું કામ કેવી રીતે કરશો? પણ સ્કૂલનું કામ સારામાં સારી રીતે કરે, પ્રિન્સિપલ તરીકેની જવાબદારીઓ અદા કરે, સાથે સાથે પોતાની ભક્તિના પ્રવાહને પણ આગળ ચાલુ રાખે અને ભગવાનને પ્રાર્થે, પ્રભુ મને આમાંથી તમે મુક્ત કરી દો તો સારું, મને હવે આ ગમતું નથી, હું પગારને માટે મારું જીવન જીવું, પૈસાને માટે એ મને પસંદ નથી, તમારે માટે મારે જીવન જીવવું છે. એકવાર એવું બન્યું કે એમના જ ઘરમાં રહીને મારે નવરાત્રિના ઉપવાસ કરવાનો, પાણી પર નવરાત્રિના 9 દિવસના ઉપવાસ. હમણાં જ લગભગ એ વાતને 1.5 વર્ષ થયું હશે, એમના જ ઘરમાં મારો ઉતારો હતો. મેં કહ્યું મારે ઉપવાસ કરવાનો છે, એ કે હું પણ ઉપવાસ કરું. મેં કોઈ દિવસ પાણી પર ઉપવાસ નથી કર્યા, એમની વચ્ચે વચ્ચે કર્યા છે, પણ તમારી હાજરીમાં ઉપસ્થિતિમાં જો ઉપવાસ કરું તો મને શક્તિ મળે. ઉપવાસ કરશો નબળાઈ આવશે, આ પ્રિન્સિપલ તરીકે કામ કેવી રીતે કરશો? રોજ જવું પડશે. તો કે 9 દિવસ નહીં જવું, રજા લઈ લઉં, 9 દિવસ આ મકાનમાંથી બહાર નથી નીકળવું, 9 દિવસ રૂમમાંથી પણ બહાર નથી નીકળવું, પાણી પર જ રહેવું. તમે કોઈ જગદંબાને આપણે પૂછી જોઈએ, જો જગદંબાની ઈચ્છા હોય તો તમે પાણી પર રહો, નહીં તો મારી તો એવી ઈચ્છા છે કે એકવાર જમીને તમે રોજ જપ કરો અથવા દૂધ ફળ લો, મારી પોતાની ઈચ્છા એવી છે. જગદંબાને પૂછ્યું તો જગદંબાએ કહ્યું કે ભલે ને પાણી પર કરે, અત્યારે શરીર નાનું છે, ઉંમર નાની છે, થોડોક ભોગ કરશે, થોડોક ત્યાગ કરશે તો કઈ નુકસાન થવાનું નથી, ભલે કરે, તપશ્ચર્યા પછી નહીં થાય, અત્યારે થશે અને થોડી તપશ્ચર્યા આવશે. તો પછી હું લાચાર બની ગયો. કોઈ જગદંબા તમારા પક્ષમાં છે, કારણ કે એને કહ્યું છે કે પાણી પર કરે. તો એક બાજુ મારા ઉપવાસ ચાલે, એક બાજુ એમના પાણી પર ચાલે. આ પાણી એટલે એમને એમ કે પાણી એટલે યોગેશ્વરજી, કદાચ પાણી એ જુદી જુદી જાતના થાય ને, નારિયેળનું પાણી કહેવાય, શેરડીનું પાણી કહેવાય, અને હવે પાણીમાં દૂધ નાખે તો દૂધ વાળું પાણી અથવા પાણી વાળું દૂધ, જે કઈ કોતે આગળ પાછળથી બોલતા એ બધા પાણી જ કહેવાય ને. તો કે પાણી એટલે આવું પાણી તમે લો નારિયેળનું, તો બિલકુલ નહીં, પાણી એટલે નળનું પાણી જે આવે છે તે જ પાણી, અને તે એકલું પાણી કેટલુંક લેવાય, 2 ઘૂંટડા 3 ઘૂંટડા માંડ આખા દિવસમાં લેવાય, પછી કઈ વધારે પાણી લેવાનું મન થાય. તો આવી રીતે 9 દિવસના ઉપવાસો પૂરા થયા, 9 દિવસના એમના પણ ઉપવાસો પૂરા થયા. પણ મેં જોયું કે 9 દિવસમાં થાક નહોતો એમને, 9 દિવસમાં કંટાળો નહોતો. રાત્રે પદ્માસન વાળીને 2 કલાક 3 કલાક એમના નિયમ પ્રમાણે ધ્યાન જપ બધું કર્યા છે. મેં કોઈ નબળાઈ તમને નથી આવતી તે સારું છે, કારણ કે ઉંમર નાની છે, આ નાની ઉંમર વાળાને આ લાભ છે. નાના છોડવાઓ જેમ વાળીએ તેમ વળે, તો તમે મોટામાં મોટા બલિદાનો પણ આપી શકો, ભોગ કરી શકો, ઉપવાસ કરી શકો, બધું જ કરી શકો. નાની ઉંમરમાં બધું જ થાય, મોટી ઉંમરમાં ઘણી મુશ્કેલી પડે. મોટી ઉંમરના ઘણાય માણસો રસોડામાં 2-4 વાર જઈ આવે તપાસ કરવા, 9 વાગ્યાનું ભોજન 10 સુધી ન થયું હોય તો ઊંચાણ નીચા થઈ જાય કે જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ગયો ને આટલું મોડું કેમ થયું, બહુ ઝઘડું. એમને ઉપવાસો કરવાના પાણી પર કહીએ તો એક બાજુ ડાક્ટરને હાજર રાખવા પડે, હોસ્પિટલની તૈયારી કરવી પડે, ઘણી અઘરી વાત છે. પરમાત્માનો પ્રેમ જેના દિલમાં ઉછાળા મારે છે એને કાંઈ જ મુશ્કેલ નથી. 2.5-3 મહિના સુધી દૂધ ઉપર ઉપવાસ કર્યા, એવા ઉપવાસો વચ્ચે વચ્ચે કેટલીય વાર કરે, આમ પણ ખાવાનું ઠેકાણું જ નહીં, ખાવામાં મન જ ન લાગે. એકવાર ભોજન બનાવે, એકવાર ન બનાવે, સ્કૂલમાં ચાલે, વળી આવે, ઘેર આવે, સાંજના જમે ન જમે, પાણી પીએ, દૂધ પીએ, સુઈ જાય, ભગવાનનું સ્મરણ કરવા, વળી પાછા વહેલા ઉઠે. આ રીતે 10-10 વર્ષથી એમણે પુરુષાર્થ કર્યો છે. અત્યારે તમે જે એમનું ચિત્ર જોઈ રહ્યા છો અહીંયા, તે આજકાલનું નવું નથી. પૂર્વજન્મની વાત તો જવા દો, પણ આ જન્મની અંદર 10-10 વર્ષથી આ પુરુષાર્થ મૂંગે મોઢે, કોઈને ખબર ન પડે એ રીતે પોતાના ઘરમાં રહી, બીજી બાજુ નોકરી કરતા કરતા આ પુરુષાર્થ પ્રામાણિક અને પવિત્ર જીવન જીવતા જીવતા કર્યો તો ભગવાને અમને પ્રમોશન આપ્યું. સમય આવી ગયો, ભગવાનને થયું કે આ જીવને છૂટો કરી, આ જીવ હવે યોગ્ય છે માટે છૂટો કરી દો. કેટલા બધા ઉપવાસો કર્યા, કેટલા બધા જપ કર્યા, કેટલા બધા પુરસ્ચરણો કર્યા, અને મોટા પૂજ્ય મોટા ગુજરાતના મહાન સંત થયા. એમના મૌન મંદિરો ચાલે સુરતમાં, વર્ષોથી એમાં બેસે, 15 દિવસ માટે બેસી જાય, અઠવાડિયા માટે બેસી જાય, સ્કૂલમાંથી રજા લઈને વેકેશનમાં બેસી જાય, એ પદ્ધતિ એમને બહુ જ ગમે. તો આવી તૈયારીઓ, ડાયરીઓ રાખવાની તૈયારીઓ, પોતાના જીવનને જોવાની તૈયારી, પવિત્રતાને સાચવવાની તૈયારી, આ તૈયારીઓ એમણે પોતાના જીવનમાં ચાલુ રાખી ભગવાને પછી એમને પ્રમોશન આપ્યું. જાઓ આગળ. બંધન તૂટી ગયા, પ્રસંગો જેવા બની ગયા, સ્કૂલમાંથી રાજીનામું આપી દીધું, છૂટા થઈ ગયા. એ વાતને પણ લગભગ હવે 1.25 વર્ષ જેટલો સમય થવા આવશે, એકાદ મહિના પછીથી તો છૂટા થઈ ગયા. હજુ સ્કૂલવાળા કે છે કે આવો, તમારી માટે જગ્યા ખાલી છે, એ કે હવે કઈ આવવું નથી, ભગવાનનું જ કામ હવે તો કરવું જ. તો આ ભક્તિ છે, પ્રેમ છે. અત્યારના આપણા જમાનામાં પણ આવા આવા પવિત્ર પાત્રો આપણને દેખાય છે, આવા પવિત્ર પાત્રો દેખાય. આપણે વાતો સાંભળીએ માતા આનંદમયી, પણ કેટલા માણસો એમને જોઈ શકે, કેટલા માણસો એમની પાસે પહોંચી શકે. મેં માતા આનંદમયીને 1944માં જોયેલા સૌથી પ્રથમ. ઘણા બધા વર્ષો થઈ ગયા જયારે એમની ઉંમર નાની હતી ને એમના પતિ પણ એમની સાથે રહેતા હતા. પછી એમના પતિએ સંન્યાસ લીધો, એમના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો. એ પછી માતા આનંદમયીને કેટલીય વાર મેં જોયા છે, ગોદાવરી માતાને જોયા, ઉપાસની મહારાજના શિષ્ય આજે પણ છે, સાકુરી મારે છે, કેટલીક વાર મુંબઈ પણ આવે છે, અત્યારે ઘણા વૃદ્ધ થઈ ગયા છે તે પણ આજે જોઈએ. આવા આવા પવિત્ર સ્ત્રી પાત્રો આપણા ભારતની અંદર પેદા થાય. આ ભૂમિ જેવી છે, જ્યાં ભક્તો પેદા થાય, જ્યાં વીરો પેદા થાય, જ્યાં યોગીઓ પેદા થાય, તપસ્વીઓ પેદા થાય, અને પુરુષોમાં પણ પેદા થાય ને સ્ત્રીઓમાં પણ પેદા થાય, બધી જ રીતે પેદા થાય. તો આ એક એવું પવિત્ર પાત્ર ગુજરાતની ભૂમિ પર પેદા થયું અને ભગવાને અનુકૂળતા કરી. પણ એ વખતે કેટલું મનોબળ જોઈએ, પાણી પર ઉપવાસો કરવા, જપ કરવા, ધ્યાન ધરવું, પોતાનું કામ કરવું, દૂધ પર અખંડ ઉપવાસો કરવા, ફળ પણ ન લેવું, 3-3 મહિના સુધી ફળ પણ લેવું નહીં, થોડું દૂધ, દૂધ પણ એમ નહીં કે મોટો ડબ્બો ભરીને, સવારે ડબ્બો ભરીને, બપોરે ડબ્બો ભરીને, અન્ના ડબ્બો ભરીને, રાતે અને વળી મધરાતે પાછો એક ડબ્બો પાછો ભરી રાખ્યો, એટલે ઉઠીએ ત્યારે વળી પાછું જેટલું આવ્યું એટલું પોસ્ટ ઓફિસમાં જેમ લેટર જાય એમ નાખ્યા જ કરવું, પછી ઝાડા જ થઈ જાય, મરડો જ થઈ જાય, પછી નહીં બધું. પાસેર દૂધ, પાસેર પણ ગુજરાતી પાસેર દૂધ, યુપીનું પાસેરિયું નહીં, મોટા પવાલાવાળું, આપણું નાનકડું પવાલું, એ પાસેરિયું દૂધ એક વાર દિવસમાં લેવું, ભગવાનનું સ્મરણ કરવું. આવું શું કામ કરો છો? એટલે ભગવાનને હું પ્રાર્થના વિનવણી કરું છું, આ રીતે મને દર્શન થઈ જાય, મારા પર કૃપાનો વરસાદ વરસી જાય, મારું મન શાંત બની જાય, એની કૃપાને માટે આ બધું કરવાની આવશ્યકતા છે. પ્રેમ છે, પ્રેમ વગર કોણ કરી શકે? બહુ જ મુશ્કેલ. પ્રેમ વગર પોતાની નોકરી કોણ છોડે એવું છે અત્યારે આ જમાનાની અંદર? ચાલુ નોકરી, સારામાં સારી, સુખની, પ્રિન્સિપલ તરીકેની, 2800 છોકરાઓ, ભગવાનની ભક્તિ, ભગવાનને મળવાની લગન, ભગવાનને મળવાની વ્યાકુળતા, અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાની અભિપ્સા જે હૃદયની અંદર પેદા થઈ જાય, એ પછી ધનને જુએ નહીં, એ પછી પદને જુએ નહીં, એ પછી અધિકારને જુએ નહીં, એની ઉંમર પણ પછી ગણાય નહીં કે યુવાનીમાં છે, ગરડા થાય પછીથી આમ કરશું, કશું જ નહીં. ભગવાન એના પર કૃપા કરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. પ્રેમ અંશો પૂર્વજન્મના સંસ્કારોને લઈને આવનારા જીવો છે, બીજાથી કઈ થાય નહીં. એક ભાઈએ એમનું જોયું કે 2.5-3 મહિના સુધી દૂધના ઉપવાસ, 9 દિવસ સુધી પાણી પરના ઉપવાસ એમણે કર્યા. તો ત્યાં જ એક ભાઈ હતા, એ ભાઈએ મને કહ્યું, યોગેશ્વરજી કાલથી મારા ઉપવાસ ચાલુ. મેં કહ્યું, આટલું જલ્દી તમે ન નિર્ણય કરો? તો કે ના, હું ઘણા દિવસથી જ્યારથી એમને માને જોઉં છું ત્યારથી નિર્ણય કરું છું કે મારે એમની જેમ જ કરવા છે. હું પણ કે કોલેજમાં જઉં છું, હું પણ પ્રોફેસર છું, જતો રહીશ અને આમ પણ કરતો રહીશ. મેં કહ્યું, વિચાર તમારો સારો છે, પણ રજા લઈને કરો ને, રજા લઈને કરો, અને કરતા પહેલા પ્રેક્ટિસ કરો કે 15 દિવસે એકવાર એકાદશી ફરાળ વગર નહીં કરવી. આ પ્રેક્ટિસ એકાદ વર્ષ તો કરો, અને પછી પેલા ઉપવાસ ખાતામાં આવજો, વધારે ખાતામાં, તો કે ના હું તો મક્કમ છું ને એટલે મારે તો પહેલેથી કરવા જ છે, માં કરે તો હું ના કરું. તમે કહો કરો ભાઈ, આમાં વાદ લેવાની વાત નથી, તમારી શક્તિનો વિચાર કરજો. ઘેર જઈને કહ્યું પોતાની પત્નીને, કાલથી મારે જમવાનું નથી પપ્પા. તો કે કેટલા દાડાના? તો કે નક્કી નહીં, પણ અઠવાડિયું તો ચાલવાના જ છે. પત્નીએ કહ્યું કે તમારાથી બહુ મુશ્કેલી પડશે કરવાની, હું જાણું છું તમારો સ્વભાવ, ખાધા વગર રહેવાતું નથી, અને પછી તમારે નોકરી કરવાની છે, કોલેજમાં જવાનું. તો કે બધું એ તો થાય, મને ભગવાનની લગ્ની લાગેલી છે ધ્રુવના જેમ જ, એટલે હું પણ આમાં ઉપવાસમાં છું. બીજા દિવસથી એમણે ઉપવાસ, એક તરફી ઉપવાસ સ્વૈચ્છિક નિર્ણય લઈને ચાલુ કર્યા. પણ જ્યાં 12 વાગ્યા સવારે તો ચાલ્યું ગાડું, બરાબર તાજું હતું, કારણ કે રાતે બહુ સારું ડબલ ખાઈ લીધેલું આગલે દિવસે, કે આવતીકાલથી ઉપવાસ છે એટલે ડબલ. કોલેજમાં ગયા અને ત્યાં જઈને જ્યાં ભણાવવાનો ટાઈમ થયો અને 12 જ્યાં વાગ્યા ત્યાં પછી મનની અંદર ધરતીકંપ થવા લાગ્યો, કે કરું કે ના કરું, કરું કે ના, ચાલુ રાખું કે ના. એ લગભગ 3 વાગે કોલેજમાંથી છૂટ્યા ત્યાં સુધી આ ધરતીકંપ પરાકાષ્ઠા પર પહોંચી ગયો, અને ઘેર આવ્યા ત્યારે ઘરમાં એમના પત્ની નહોતા, બહાર કોઈ કામે ગયેલા. પણ એમને ઘરની તો બધી ખબર જ ને કે કઈ વસ્તુ ક્યાં હોય ને કઈ વસ્તુ ક્યાં હોય. હવે રોજ તો ધર્મપત્ની ભોજન વધે તે રાખતા, સાંજના કઈ છોકરા હું કામ લાગે, પણ તે દાડે રાખેલું જ નહીં. એટલે બધું જોયું તો ખરું રસોડું, પણ કઈ વધેલું નહોતું. એટલે છેવટે પછી ગેસ તૈયાર જ હતો, ઘી તૈયાર જ હતું, ગોળ તૈયાર જ હતો, લોટ તૈયાર જ હતો, શીરો શેકીને ખાધો 4-5 વાગે હાલના. ત્યારે એમને નિરાશ થઈ, આશ. ધર્મપત્ની આવ્યા, ત્યાં વાસણ કોને રાખ્યા, આવા બનાવેલા શું વાંચ્યા? તો કે મેં જરા શીરો કર્યો. તો તમારે તો ઉપવાસ હતા ને, જો આજથી જ ચાલુ કર્યા છે. તો કે હવે કાલ પરમદાડે એકાદ વાર પાછા કરશું. મારી પાસે આવ્યા, તો કેમ ઉપવાસની શી દશા? તો કે બહુ મુશ્કેલ છે, મેં માના વાદ લેવાના ચાલુ કર્યા પણ આપણું આ કામ નથી. શરીર એટલું બધું આમ રૃષ્ટ પુષ્ટ, પેટ એટલું બધું લાંબુ પહોળું આગળ આવેલું, એની અંદર ઉપવાસ કરે તો ફાયદો થાય, ચરબી ઓછી થાય, પણ ક્રમશઃ કરવા જોઈએ. ને કા એકદમ આપણે જંપલાવી દઈએ એ બધું બહુ મુશ્કેલ થાય છે. અને આપણે જરૂર હોય તો આપણે કરીએ, જરૂર ન હોય તો અમસ્તા ઉપવાસ ઉપવાસ ઉપવાસ. હજુ ઘણી વાર મળે છે, હું કહું છું કે કેમ ક્યારથી કરવાય? તો કે હવે હમણાં ઉતાવળ નથી. આપણે દરેક વખતે એમ કે ઉતાવળ નથી, થશે નિરાતે. મેં કહું તો ઉતાવળ ન કરો, ભજનની ઉતાવળ કરો. ભજનની ઉતાવળ, જીવન તો ચાલ્યું જાય, ભજનની ઉતાવળ, ધ્યાનની ઉતાવળ કરો, સ્વાધ્યાયની ઉતાવળ, સદગ્રંથોના અભ્યાસની ઉતાવળ કરો. એમાં ઉપવાસ અનિવાર્ય નથી બધાને માટે, કોઈકને માટે આવશ્યક હોય, કોકને માટે ન હોય. આવશ્યક હોય તો આધાર લો, પણ ચરિત્રશીલ જીવન, પવિત્ર જીવન, ઉત્તમ વિચારો, સત્કર્મો, આ બધા અનિવાર્ય ઇન્ડિસ્પેન્સેબલ છે. એ સિવાય તમને શાંતિ નહીં મળે, એ સિવાય પરમાત્માની કૃપા તમારા પર નહીં. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી, પણ અંદરનો ત્યાગ બધાને માટે અનિવાર્ય છે. બાહ્ય ત્યાગ કોકને માટે અનિવાર્ય હોય, કોકને માટે ન પણ હોય. કોઈકના સંસ્કારો પાકી ગયા હોય, ઋણાનુબંધો પૂરા થયા હોય તો બહારનો ત્યાગ થઈ જાય. કોઈના ઋણાનુબંધો પૂરા ન થયા હોય, જો ચાલુ રહેવાના હોય તો ગયેલા વળી પાછા આવી જાય, આમ બની શકે. પણ એવા માણસોએ પણ અંદરનો ત્યાગ, વિકારોનો ત્યાગ, વાસનાઓનો ત્યાગ, બુરા વિચારોનો ત્યાગ, કુકર્મોનો ત્યાગ કરવો જ જોઈએ. તે સિવાય તો કંઈ વધારે જ નહીં આગળ જીવનના ક્ષેત્રની અંદર. તો પ્રેમ, પરમાત્મા, ભક્તિ જ્યાં વધવા માંડે, પરાકાષ્ઠા પર પહોંચવા માંડે છે, ત્યાં આગળ પછીથી અપવાદ થઈ જાય છે, એક્સેપ્શન છે. બધા આ માં છે તે અપવાદ છે. હા, કઈ હજારો માણસો આવા ન દેખાય અત્યારે જગતમાં, કે આટલી નાની ઉંમરમાં ચાલો એકલા જ રહેવું છે, ચાલો મન અને ઇન્દ્રિયો ઉપર અધિકાર જમાવવો છે, ચાલો. અત્યારે તો સંતતિ નિયમનના સાધનોનો જમાનો છે. એની અંદર આ રીતે બ્રહ્મચર્ય પાળવું ને સંયમ રાખવો અને નિદ્રા ઓછી લેવી અને આખો વખત રાત્રે બેસીને ધ્યાન ને જપમાં સમય ગાળવો, પવિત્ર જીવન જીવવું, અને 1000 કે 1500 નો પગાર મળતો એને એક બાજુ નાખી દેવો તરત જ, કે નહીં મારે આ કામ કરવું નથી, મારે ભગવાનનું જ કામ કરવું છે. આ કઈ ઢગલાબંધ માણસો કરી શકે? આ તો અપવાદ છે. એકાદ વિવેકાનંદ કરી શકે, એકાદ રામતીર્થ કરી શકે, એકાદ મહર્ષિ દયાનંદ કરી શકે, એકાદ યોગાનંદ કરી શકે, એકાદ માણસની આ તો વાત છે, હજારો માણસોની વાત નથી. એટલે ઉપવાસ પણ એકાદ માણસની વાત છે, એકાદ ધ્રુવની વાત છે, એકાદ પ્રહલાદની વાત છે, બધાની વાતો નથી. બધાને માટે શું? એ ભગવાને ગીતામાં કહ્યું, મધ્યમ માર્ગ, બધાને માટે મધ્યમ માર્ગ. જરૂરી જમો, જરૂરી જમશો તોય ગણું છે, જરૂરી નથી જમાતું કેટલીક વાર. એમાં આપણને ભાવતું કાંક નવું બન્યું હોય તો એ દિવસે ઓવર ટેક્સેશન, ઓવર બર્ડન પેટ ઉપર આપણે લગાડી દઈએ છીએ. જરૂરી નથી જમાતું વિવેકપૂર્વકનું, બહુ જ મુશ્કેલ છે. તો જરૂરી તમે જમો, જરૂરી હોય ત્યારે જમો, જરૂરી હોય તે જ જમો, જરૂરી હોય ત્યારે સુઈ જાઓ, જરૂરી હોય તેટલું જ સુઈ જાઓ, અને ઉઠ્યા પછી ઉઠવાના સમયનો સદુપયોગ કરો. આ રીતે જો તમે તમારા જીવનમાં ચાલો તો સાધના કરી શકો, કાંઈ વિક્ષેપ નહીં આવે. અપવાદ રૂપે કેટલાકને ઉપવાસો કરવા પડે. આપણે આત્મકથાના પુસ્તકમાં જુઓ, બાર બાર વર્ષ સુધી ઉપવાસો, પાણી ઉપર. નવરાત્રી આવે એટલે પાણી પર ઉપવાસ, ઉપવાસ 50 દિવસ ચાલે, ઉપવાસ 30 દિવસ ચાલે, ઉપવાસ એકવાર 101 દિવસ ચાલ્યા. કેટલા બધા કઠોર ઉપવાસ. માતાજી બધા ઉપવાસોના સાક્ષી હતા, સાથે રહેતા. એ 2 વાર ભોજન એમને બનાવવું જ પડે, ડાયાબિટીસ હોવાથી બનાવી લે પ્રેમથી. મારા ઉપવાસ એક તરફ ચાલ્યા જ કરતા હોય. લગન હતી, અંદર એક પ્રકારની આતુરતા હતી, આગળ વધવા માટે આવશ્યક સાધના હતી ઉપવાસની, એટલે કરતા. અને પ્રભુ શક્તિ પણ આપતા, આપણાથી કઈ થતું નથી. ભગવાન શક્તિ આપે તો જ આપણે સત્કર્મ પણ કરી શકીએ છીએ. ત્યાં સુધી આપણે સત્કર્મ કરી શકતા નથી. પ્રભુ જ આપણને શક્તિ આપે છે, એની અંદર વિશ્વાસ રાખીને આપણે આગળ વધવું પડે. સર્વસામાન્ય સાધકોને માટે ભગવાને આ કહ્યું છે, જમજો વિચારીને જમજો, ઊંઘજો વિચારીને ઊંઘજો, સવારે વહેલા ઉઠી જાઓ, રાત રહે જા હરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિદ્રાને પર હરી સમરવા શ્રી હરિ, એકતું એકતું એમ કહેવું. સવારે વહેલા ઉઠો, પ્રભુનું સ્મરણ કરો, બધું કરો, સંસારના વ્યવહારો કરો, નોકરીઓ કરો, ધંધાઓ કરો, આવશ્યક છે તમારે માટે પણ, તમારી સાથે જે સંકળાયેલા છે તેમને માટે પણ. જ્યાં સુધી તમને આવશ્યક લાગે છે ત્યાં સુધી કરો. જ્યારે તમારું મન એકદમ ઉપરામ થઈ જશે, ખરેખર પરમાત્મા પરાયણ બની જશે, પરમાત્મા તમને રિલીવ કરી દેશે આપોઆપ, પછી એ રિલીવ કરશે. તમારે રિલીવ થવું નહીં પડે, સહજ રીતે ત્યાગ થશે. ત્યાગ કરવો નહીં પડે, કરાતો નથી, કરાયેલો ત્યાગ ટકતો નથી. થઈ જાય છે જે ત્યાગ તે ટકે છે, એ માણસને આનંદ આપે છે જીવનની અંદર, અને એ ત્યાગ માનવને માટે આશીર્વાદરૂપ બને છે. તો ભગવાન કહે છે કે સાધકે યુક્તાહાર વિહાર કરવા, મિતાહારી ભોજન કરવું, નિદ્રામાં ને વિહારમાં ધ્યાન રાખવું, અને એ રીતે આગળ ચાલવું, અને આગળ ચાલી અને પછી જીવનની અંદર પરમાત્માની આરાધના, પરમાત્માની સાધના કરવી. ત્યાગનું જીવન કઠોર જીવન છે, સાધારણ જીવન નથી. તમે લોઢાના ચણાઓને ચાવી નાખો, પણ ત્યાગનું જીવન એને જીરવવું ઘણું જગરું, એની જવાબદારી ઘણી મોટી હોય છે. ત્યાગ કર્યા પછીથી રાત્રે 12 વાગે છે એટલે માને હું કહું છું, 12 વાગ્યા ઉઠો, ત્યાગ આપણે કર્યો છે. બેસવું છે ને, આપણે આસન પર બેસવું ને, ધ્યાન ધરશું ને, અને આસન પર બેસીને ધ્યાન ધરવાનું એટલે 3-3 કલાક સુધી એ કાર્ય ચાલ્યા કરે. 1-1 કલાકે ટકોરાવો પડે, 3 વાગી જાય, આળસ આવતી હોય, કંટાળો આવતો હોય તો આટા મારજો રૂમમાં, જેથી પ્રમાદ ચાલ્યો જાય. પણ આપણે બેસવાનું છે, આપણે ત્યાગ કરેલો છે ને, પ્રત્યેક મિનિટનો સદુપયોગ આપણે કરવાનો છે, જેથી આપણે વધારે ને વધારે ધન, આત્માનું ધન પામી શકીએ, પરમાત્માની કૃપાનું ધન પામી શકીએ. એમ નથી કે ત્યાગ કર્યો એટલે હવે લીલા લહેર થઈ ગઈ, વધારે જવાબદારી હવે આપણી આવી ગઈ છે, વધારે સાધના કરવાની, વધારે અભ્યાસ આદરવાનો, આપણે આગળ વધવાને માટે, પરમાત્માની કૃપાને પામવાને માટે. ભગવાન કહે છે સાધક ધ્યાન ધરે, અને ધ્યાન ધરતા ધરતા મન એટલું બધું એકાગ્ર બની જાય, મન એટલું બધું સ્થિર થઈ જાય. ભગવાન બહુ સુંદર કલ્પના કરે છે, બહુ સરસ કલ્પના. દીપકને યાદ કરે છે ભગવાન, દીપકને યાદ કરીને કહે છે અર્જુનને, અર્જુન એક દીપક હોય, એને ઘરના એવા ખૂણામાં મૂક્યો હોય કે જે ખૂણાની અંદર પવન ના આવતો હોય, તો પવન ના આવતો હોય તેવા ખૂણાની અંદરનો જે દીપક હોય એ દીપકની જ્યોતિ કેવી રીતે જગમગતી હોય છે, એ દીપકની જ્યોતિ કેવી રીતે વિક્ષેપ રહિત થઈને પ્રકાશતી હોય છે, ત્યાં પતંગિયા પણ પહોંચતા નથી, અને પતંગિયા નથી પહોંચતા એટલે પતંગિયા એ દીપકની જ્યોતિ પર આક્રમણ ક વખતનું કરતા નથી અને દીપકની જ્યોતિને બુઝવી દેતા નથી. આ જે દીપકની જ્યોતિ છે ઘરના એકાંત ખૂણામાં રાખવામાં આવેલી, એ જ રીતે ધ્યાન કરનારા, ભગવાનના જપને કરનારા, ભગવાનની અંદર પોતાના ચિત્તની વૃત્તિને પરોવી દેનારા, એકાગ્ર કરનારા સાધકનું મન થઈ જાય છે. એનું મન આ જ રીતે આ જ્યોતિની પેઠે ડગમગાતું નથી, અસ્થિર બનતું નથી, અખંડ રીતે ભગવાનની ધારણા કરતા કરતા, ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા, સ્થિરતાપૂર્વક ભગવાનનું સ્મરણ કર્યા જ. યથા દીપો નિવાતસ્થો, જેવી રીતે દીપક નિવાતસ્થો પવન ન હોય તેવી સ્થાનની અંદરનો, યથા દીપો નિવાતસ્થો જેવી રીતે પવન વગરના સ્થાનનો દીપક, નેંગતે હાલતો નથી, સોપમા સ્મૃતા એ ઉપમાને યાદ કરવામાં આવી છે. અર્જુન અત્યારે કેમ યાદ કરવામાં આવી? યોગીનો યતચિત્તસ્ય, જે યોગી પોતાના ચિત્તને ભગવાનના ધ્યાનમાં પરોવે છે અને એકાગ્રતાને અનુભવે છે, એવા યોગીના મનનું વર્ણન કરતી વખતે મને દીપકની ઉપમાનું સ્મરણ થઈ જાય છે. ભગવાન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કહે છે, યોગીનો યતચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. આ શ્લોકનું ગુજરાતી સરળ ગીતામાં તમે જોઈ શકશો. હવા વિનાના સ્થાનમાં
દીવો ના હાલે તેવું મન યોગી તણું, ચળે નકો કાળે.
કેટલું સુંદર થઈ ગયું છે. બસ આવી રીતે સરળ ગુજરાતીમાં આખી ગીતા છે, બહુ મજાની મળે છે. ભગવાન કે છે, યોગીનું મન ચડતું નથી. જેવી રીતે પેલો પવન દીપકની પાસે જાય નહીં ને પવનની જ્યોતિ હલે, હું થોડોક સુધારો કરું, ભગવાન કૃષ્ણ રાજી થવાના છે. ભગવાન કૃષ્ણને એમ નહીં લાગે કે યોગેશ્વરજીએ વધારો કર્યો મારામાં, એ તો બહુ રાજી થશે, દયાળુ છે ને, એટલે હું થોડોક સુધારો કરી દઉં. યથા દીપો નિવાતસ્થો, ભગવાન એમ કહે છે, હું એમ કહું, યથા પ્રદીપો વાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા, હવા વિનાના સ્થાનમાં દીવો ના હાલે. ભગવાન આમ કે છે, હું શું કહું, હવા સહિતના સ્થાનમાં દીવો ના હાલે. બોલો, હવે હવા ન હોય ત્યારે તો દીવો ના હાલે, એમાં વળી પરાક્રમ શું કર્યું, દાડ મારી. ન મિલી નારી બાબા ભાઈ બ્રહ્મચારી, એમાં કઈ દાડ મારી મળી જ નહીં તો. પણ મળતી હોય ને બ્રહ્મચારી હોય, લગ્ન જીવન જીવતા હોય ને સમજપૂર્વક નો સંયમ, આટલા વર્ષ થઈ ગયા બસ પવિત્રતાથી જીવવાનું છે તો એ પરાક્રમ ગણાય છે. એમ હવા ના આવતી હોય ત્યાં તો દીવાની જ્યોત એક સરખી રહે, પણ એક બાજુથી વાવાઝોડા ચાલતા હોય, પવનના ઝકોરાઓ ચાલતા હોય, લહેરો ચાલતી હોય, અને છતાં પણ દીવો એવો ને ધ્યાન કરતો હોય, સાધક જપ કરતો હોય, અધ્યાત્મમય જીવન જીવતો હોય, બીજી બાજુથી દ્રશ્યો બધા દેખાતા હોય. તમારે ન જોવા હોય તોય દેખાય, અમને જ દેખાય છે ને, વળી તમને તો દેખાતા જ હોય, બહાર નીકળીએ તો તરત આમ દેખાય. સુરસાગર તરફ નીકળ્યા, ખંડેરાવ માર્કેટ તરફ નીકળ્યા, ન્યાય મંદિર તરફ નીકળ્યા, ન જોવા હોય તોય મોટા મોટા પોસ્ટર લો. આ બધા પવન ને લહેરો જ છે, વિષયવતી વૃત્તિઓને પેદા કરનારા સાધનો છે આ બધા. ન સાંભળવું હોય તો એવા શબ્દો સંભળાય, એવા ગીતો સંભળાય, તો મને મુજે કો પ્રેમ શીખાયા લો. હવે આપણે નથી સાંભળવું. એક ભાઈ મને પોતાને ત્યાં ઉતારો આપવા લઈ ગયા, મને કે યોગેશ્વરજી તમને રૂમ બતાવે પેલા 5 મિનિટ બેહો ને, આપણે સત્સંગ થાય. મેં કહું, હવે સત્સંગ થાય એટલે હું બેઠો, એને રેકોર્ડ ચાલુ કર્યું, તું મને મુજે કો પ્રેમ શીખાયા સોએ હુએ હૃદય કો જગાયા. મેં કહું, આ શું છે, આ સત્સંગ છે, બંધ કરો. મને કે બહુ સરસ છે યોગેશ્વરજી, પણ મેં કહું મારે કામનું નથી ને, આપણે સત્સંગ કરો, રૂમ મને બતાવવાનું, જવું સહેલાઈથી. ન સાંભળવું હોય તોય સાંભળવું પડે, ન જોવું હોય તોય જોવું પડે, ન ખાવું હોય તોય ખાવું પડે, અરે ન અડવું હોય તોય અડવું પડે. બોલો શું કરશો? અમારે નથી અડવું તોય ઘણી વાર અડવું પડે છે. શું થાય? રંગ અવધૂત મહારાજની જેમ નિયમ રાખીએ તો કોઈ અડી જાય તો નાહી લેવું, તો દિવસમાં મિનિટે મિનિટે નાહવું પડે. ઘણી વાર આમ બજારમાં નીકળ્યા હોઈએ ને આપણે, ધીરે ધીરે ડાયા ડમરા બનીને ચાલતા હોય, વાત કરતા હતા, પાછળથી કોઈ આવે ફર કરી નડીને જતું. એક વાર એક બેન ફર કરી નડ્યા ને મારી ઉપર પડીને, તેનો હાલ્લો ભરાઈ ગયો. એટલે બળજબરી ઉભા રહેવું પડે. મને કઈ જોતા નથી? લો, તમને ખ્યાલ નથી, સંભાળીને ચાલો. તો કે ટેસ પડે છે આવી રીતે ચાલવા. સારું, હવે એ આગળ ગયું ત્યાં બીજા બે પાછા એ રીતે આવ્યા. કારણ કે માર્કેટ એવી હતી જેમાં રસ્તા પર ભીડ બહુ રહેતી હતી, અને દોડનારા ચાલનારા જોતા જ નહોતા કે આગળ કોણ ને પાછળ કોણ ચાલે છે. હવે આપણે ન અડવું હોય તો અડાય, શું કરશો? આ વિષયો એવા છે સંસારના, પવનો એવા છે કે જે આપણે અધીન નથી. ન જોવું હોય તો જોવું પડશે, નહીં સાંભળવું હોય તો સાંભળવું પડશે, નહીં અડવું હોય તો અડવું પડશે, નહીં ખાવું હોય તો ખાવું પડશે, અરે નહીં બેસવું હોય તેવી જગ્યામાં બેસવું પડશે. લો શું કરશો? અત્યારે એવો સમય છે. પણ એ બધાને ગ્રહણ કેવી રીતે કરવું, એનો પ્રતિભાવ કેવો પેદા કરવો, તે આપણા હાથની વાત છે. તમે જુઓ એટલે જોવાના તો ખરા, પણ પ્રભુના રૂપને જ જુઓ ને. જે દેવી સર્વભૂતોમાં માતા રૂપે રમી રહી, નમું તેને નમું તેને નમું તેને નમું. ભોજન કરો, પ્રસાદ માનીને જમો, સાંભળો વેદોના વાક્ય વચન માનીને શ્રવણ કરો, દરેકમાંથી શિક્ષા ગ્રહણ કરો, પછી કઈ ઝઘડવાનું નથી. એટલે યોગી સંસારમાં રહેતો હોય, ધ્યાન ધરતો હોય, પ્રલોભનો અનેક પ્રકારના હોય, વિરોધાભાસી વાયુમંડળમાં વસવાનું હોય, છતાં પણ એના દીવાની જ્યોતિ જેમ સ્થિર હોય એમ મનોવૃત્તિ સ્થિર જ રહે, ડગમગાય જ નહીં, ધરતીકંપ થાય જ નહીં. એ બેઠો હોય ધ્યાનમાં ત્યારે પણ અંદરથી બધી વૃત્તિઓ જોર કરે, આમ આંખ બંધ હોય પણ દ્રશ્યો દેખાય, વાણી બંધ હોય પણ સંભળાય, વાતો કરતો હોય, બધું જ કરે, પુરાણા વિષયો તે વખતે વધારે જોર પકડીને જાગ્રત થાય. આ બધા જ પવનો છે પ્રલોભનોના, વિષયોના. પણ જે આદર્શ યોગી હોય, વિચારપૂર્વકનો યોગી કે ભક્ત ભગવાનનો હોય, ભગવાન તેની રક્ષા કરીને તેને સન્મતિ આપે, તો આ બધા જ વિષયોની વચ્ચે પણ યોગી શાંત સ્વસ્થ અડગ. એટલે મેં તમને કહ્યું કે થોડોક સુધારો કરો. તમે શું ખોટું, 1981 આ તો ચાલે છે. યથા પ્રદીપો વાતસ્થો નેંગતે સોપમાં સ્મૃતા યોગીનો યતચિત્તસ્ય યુંજતો યોગમાત્મન. હવા વગરના સ્થાનમાં દીવો ના હાલે, તેમાં શું પરાક્રમ છે? પણ હવા સહિતના સ્થાનમાં પણ દીવો જો ના હાલતો હોય યોગીના મનનો, કમાલ છે. તો ઘણી સારી વાત. એક બાજુ પ્રલોભનો છે, મોટી મોટી ઓફરો આવે છે, અને છતાં કઈ. સ્વામી વિવેકાનંદને માટે પ્રલોભન ઘણા આવ્યા, પાદરીઓએ પ્રલોભનો ઉભા કરેલા વિવેકાનંદને માટે, એની કેરેક્ટરને બગાડવાને માટે. એક સ્ત્રીને ઉભી કરી વિવેકાનંદની પાસે આવી કે મારું બધું જ ધન તમને સમર્પિત, મને શિષ્યા બનાવી દો. વિવેકાનંદ કે માતા, મને તો મારા ગુરુએ પ્રત્યેક સ્ત્રીને જગદંબા સ્વરૂપે જોવાનું કહ્યું છે, ત્યારથી હું પ્રત્યેક સ્ત્રીને જગદંબા સ્વરૂપ માનું છું, વિકારોને વશ થતો જ નથી. લગ્ન કરો મારી સાથે સ્ત્રી. કેવી રીતે કરી શકું? મેં તો ભગવાનની સાથે કરેલું છે, મારા ગુરુએ મને આવું શીખવેલું છે. કેટલું મોટું પ્રલોભન! એને કહ્યું, મારી અઢળક સંપત્તિ તમારા ચરણોમાં આપી દો. વિવેકાનંદ કે ગરીબોના ચરણોમાં નાખી દો ને, ગરીબોને માટે ઉપયોગ કરો ને, હું લઈને શું કરીશ? કેવા કેવા પ્રલોભન! છતાં દીવાઓ હાલ્યા નથી, કારણ કે દીવાઓ પાકા હતા એટલે ના હાલ્યા. અને કાચા દીવાઓ હાલી જાય છે, જોતા નથી તોય હાલે છે, સાંભળતા નથી તોય હાલે છે, અડતા નથી તોય હાલે છે, ઉપરથી અડવા જાય છે ને તમાચા ખાય છે. એવા કેસો ઘણા તમે છાપામાં વાંચતા હશો, રોમિયોના. રોમિયો એમને છાપાવાળા રોમિયો રોમિયો કરીને કાંક છાપે છે, તો જાય છે આમ અડવાન કરવાન કાંક કરવાન, એવા પછી માર ખાય છે, મેથી પાક જેને કહેવાય, ખો ભૂલી જાય પછી. પણ ટેવ પડી પડી તેવ તે તો ટળે કેમ ટાળી, અહીંથી પાછા બીજે જઈને નિર્ય કરતા દીવાઓ હાલતા. આપણા દીવા એવા રાખો હાલે નહીં, સંગમાં પણ હાલે નહીં, અસંગ હોય ત્યારે પણ સંગ દોષવાળા થાય. ભગવાન એમ કે છે કે યોગીનું મન એવું, સાધના કરે, સાધના કરીને એવી શક્તિ મળે. ચેતી ગયા હોય, જીવનમાં સંકલ્પ કર્યો હોય, ભગવાનની ભક્તિ જ કરી, ભગવાનને પામવા
આ બધું આપણા કામનું નથી, ઠીક છે, જોઈએ છીએ, ફરીએ છીએ, હરીએ છીએ, બોલીએ છીએ, અભિનય જ કરવાનું છે, આમાંથી કશું આપણી સાથે નથી. આપણી સાથે તો પ્રભુ જ છે, આપણી સાથે આપણો ધર્મ છે, આપણી સાથે આપણું ચારિત્ર છે, આપણી સાથે આપણે પામેલી શાંતિ છે, આપણી નિર્વિકારિતા છે, આ જ આપણી સાથે આવનાર છે, બીજું કંઈ જ નથી. માટે ચેતવાનું છે બીજાને પણ કે ચેતો, જીવન ચાલ્યું જાય છે, ચેતો, ક્યારે ચેતશો? નાનકડું જીવન, કરવાનું કામ ઘણું મોટું, મનના દીવાઓને સ્થિર કરો, એમાં વિલંબ ન કરો, આ કામ તમે કરો સહેલાઈથી, આ કાર્ય તમારે જીવનમાં કરવાનું છે. બીજાને પણ આ રીતે
કે તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું હોય તો, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું. તારો જન્મ કૃતાર્થ કરી મેલજે, તારો જન્મ તારે ચેતવું હોય તો ચેતજે. મહામોગુ માનવતન આ મળ્યું,
નહીં મુક્તિ નો માર્ગ મેલજે,
નહીં મુક્તિ નો માર્ગ મેલજે, તારે ચેતવું
હોય તો ચેતજે,
તારે ચેતવું હોય તો ચેતજે.
તારા દિલ ના અંધાર ને ભેદજે, તારા દિલ ના
અંધાર ને ભેદજે,
પ્રભુ કેરો પ્રકાશ ત્યારે લજે,
પ્રભુ કેરો પ્રકાશ ત્યારે લજે,
તારે ચેતવું હોય તો
ચેતજે, તારે ચેતવું હોય તો ચેતજે.
તારી અંદર બહાર પ્રભુ છે રહ્યા,
તારી અંદર બહાર પ્રભુ છે રહ્યા,
જરી દૈવી દ્રષ્ટિથી દેખજે, જરી દૈવી
દ્રષ્ટિથી દેખજે, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું હોય તો.
નહીં આવે સંગાથ કોઈ છેવટે,
નહીં આવે સંગાથ કોઈ છેવટે,
પુણ્ય પાપ નો વિચાર કરી મેલજે,
પુણ્ય પાપ નો વિચાર કરી મેલજે, તારે ચેતવું
હોય તો
ચેતજે, તારે ચેતવું હોય તો ચેતજે.
જોજે જાય પ્રમાદમાં કાળ આ,
જોજે જાય પ્રમાદમાં કાળ આ,
રાત દિન તું નિર્લેપ છો
દિન તું નિર્લેપ છો ખેલજે, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું
હોય તો ચેતજે. જાય શરણાગત સ્નેહથી સુખી થઈ,
જાય શરણાગત સ્નેહથી સુખી થઈ,
તારું દળ દર જનમનું ભેળજે, તારું દળ દર
જનમનું ભેળજે, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું હોય તો ચેતજે.
તારો જન્મ કૃતાર્થ કરી મેલજે,
તારો જન્મ કૃતાર્થ કરી મેલજે, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું ચેતજે, તારે ચેતવું હોય તો ચેતજે, તારે ચેતવું.
આરતી નામના
ભજન સંગ્રહમાંથી આઠમા નંબરનું ભજન છે. આવતીકાલે હવે આ વિષયની ચર્ચા આગળ કરીશું. સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત. હે પ્રભુ, સૌ કોઈને સુખી કરજો, રોગમાંથી મુક્તિ આપજો, નિરોગી બનાવજો. હે પ્રભુ, સૌ કોઈને પવિત્ર વિચારોથી, પવિત્ર ભાવોથી, પવિત્ર કર્મોથી સંપન્ન કરજો. કોઈને કોઈ પણ ઠેકાણે, કોઈ પણ કારણે દુઃખી ના કરશો. ત્રણ પ્રકારની શાંતિ આપજો, અમને આપજો, બીજાને પણ આપજો. શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, સ્વસ્થ નિરોગી શરીર, ચંચલતા વગરનું, માયામાંથી મુક્તિ મેળવેલું મન, આત્મા રાગ દ્વેષ વગરનો, આસક્તિ વગરનો, અહંકાર વગરનો, મમતા વગરનો, તમારા પ્રેમથી, વિશ્વ પ્રેમથી ભરેલો, ત્રણ પ્રકારની શાંતિ આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.